વચનામૃત ગઢડા મધ્યનું 34મું તત્વના રૂપનું નિરૂપણ. સંવત 1880ના ભાદરવા સુધી પડવાને દિવસ સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ શ્રી ગઢડા મધ્યે દાદા ખાચરના દરબારમાં ઉગમણે 12 ઓરડાની ઓસરીએ વિરાજમાન હતા અને ધોળું ધોતિયું પહેર્યું હતું ને ધોળી ચાદર ઓઢી હતી ને કાળા છેડાની ધોતલી મસ્તકે બાંધી હતી ને પોતાના મુખારવિંદની આગળ પરમહંસ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી ને પરમહંસ દુકડ સરોદા લઈને ગાવતા હતા. પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, કીર્તન રાખો, પ્રશ્ન ઉત્તર કરીએ તો આળસ મટે. એમ કહીને શ્રીજી મહારાજ બોલ્યા છે, પ્રથમ હું એક પ્રશ્ન પૂછું છું, જે આ જીવને વિશે માયાના કાર્ય એવા જે ઇન્દ્રિયો અંતઃકરણ આદિ 24 તત્વ તે રહ્યા છે, તે તત્વ જડ છે કે ચૈતન્ય છે? પછી પરમહંસે કહ્યું છે, એ તત્વ ચૈતન્ય તો ખરા. પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, જ્યારે એ તત્વ ચૈતન્ય છે ત્યારે આ શરીરને વિશે જીવ છે તે ભેળા 24 તત્વના પણ 24 જીવ થયા, ત્યારે આ જીવનું જે કલ્યાણ થશે તે પણ સર્વને વેચાતું ભાગે આવશે, ત્યારે સુખ દુઃખનું જે ભોગતાપણું તે એક જીવને વિશે જ નહીં કહેવાય, ને સંચિત પ્રારબ્ધ ને ક્રિયમાણ એ ત્રણ પ્રકારના જે કર્મ તે પણ એક જીવને જ નહીં કહેવાય, ને નારદ સનકાદિક જે પૂર્વે મુક્ત થયા છે તેમનો એક પોતપોતાનો જીવ જ મુક્ત થયો છે, પણ તે ભેળા 24 તત્વના જીવ તો મુક્ત થયા કયા નથી? એવી રીતે આશંકા કરીને તત્વને નિર્જીવ કરી દેખાડ્યા. પછી તેમાં જે જે રીતે પરમહંસે ઉત્તર કર્યા તેને તેને આશંકા કરીને ખોટા કરી નાખ્યા, તે કોઈ રીતે પરમહંસથી ઉત્તર થયો નહીં. પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, લ્યો એનો ઉત્તર અમે કરીએ છીએ. આ જીવ છે તે પોતે વિશેષ સત્તાએ કરીને હૃદયને વિશે રહ્યો છે, ને પોતાની સામાન્ય સત્તાએ કરીને દેહ ઇન્દ્રિયો અંતઃકરણમાં તદાત્મકપણે મળ્યો છે, તેણે કરીને એ દેહાદિક ચૈતન્ય જેવા જણાય છે, પણ એ તો જડ જ છે. અને જ્યારે એ જીવ ભગવાનનો ભક્ત થઈને ભગવાનના ધામમાં જાય છે ત્યારે જડ એવા જે તત્વ છે તે પડ્યા રહે છે, અને એ 24 તત્વ છે તે માયામાંથી થયા છે, માટે માયારૂપ છે ને જડ છે, ને દેહ ઇન્દ્રિયો ને અંતઃકરણ રૂપે જુદા જુદા જણાય છે. તે તો જેમ એક પૃથ્વી છે તે જ ત્વચા માંસ મજ્જા અસ્થિ ને સ્નાયુ એ 5 રૂપે થઈ છે, ને કાચ રૂપે પણ કરનારાની કિંમતે થઈ છે, તેમ એ માયા છે તે પરમેશ્વરની ઈચ્છાએ કરીને એ દેહાદિક રૂપે જુદે જુદે પ્રકારે જણાય છે. પછી શુક મુનિએ પૂછ્યું છે, તત્વ જડ હોય ત્યારે તેમણે ભગવાનની સ્તુતિ કેમ કરી? ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા છે, એ તત્વને વિશે કોઈક મુક્ત હતા તેમણે પ્રવેશ કરીને એક એક તત્વને દેહે સ્તુતિ કરી. જેમ પૃથ્વીનો જીવ હતો તે પૃથ્વીના ખોખામાંથી નિસરીને બ્રહ્મા પાસે ગયો, ત્યારે કશ્યપ ઋષિ હતા તેણે તે ખોખામાં પ્રવેશ કરીને તેને જીવાડ્યું. પછી પૃથ્વીએ આવીને પ્રાર્થના કરી છે, મારું દેહ પાછું આપો, ત્યારે કશ્યપ ઋષિ પૃથ્વીના ખોખામાંથી નિસરીને પૃથ્વીને પૃથ્વીનું દેહ પાછું આપ્યું, તેણે કરીને પૃથ્વીનું કાશ્યપી એવું નામ પડ્યું. તેમ માયાનું કાર્ય જે નામરૂપ માત્ર તે સર્વે જડ દ્રવ્ય છે, ને તે માયાનો પ્રકાશનારો જે પુરુષ તે ચૈતન્ય દ્રવ્ય છે, તે એ માયાને વિશે પ્રવેશ કરીને ચૈતન્ય કરે છે. અને પરમેશ્વર છે તે તો એ પ્રકૃતિ ને પુરુષ બે થકી ન્યારા છે. તે પરમેશ્વરનો આ જીવ જ્યારે આશ્રય કરે છે ત્યારે એ માયા ને માયાના કાર્ય તેને તરીને બ્રહ્મરૂપ થાય છે ને ભગવાનના ધામને પામે છે. પણ તે વિના બીજો જીવને માયાના બંધન ટળ્યાનો ઉપાય નથી. ઇતિ વચનામૃત ગઢડા મધ્યનું 34મું.
ગઢડા મધ્યના 34મા વચનામૃતની રહસ્યાર્થ પ્રદીપિકા ટીકા. આમાં પ્રશ્ન બે છે, જેમાં પહેલી બાબતમાં માયાના કાર્યને જડ તત્વ કહ્યા છે અને માયાના પ્રકાશક મૂળ પુરુષને ચૈતન્ય તત્વ કહ્યા છે. બીજી બાબતમાં અમે માયાથી ને પુરુષથી ન્યારા છીએ અને જે જીવ અમારો આશરો કરે તે માયાને તરીને અમારું તેજ જે બ્રહ્મ તે રૂપ થઈને અમારા ધામને પામે છે, એમ શ્રીજી મહારાજે કહ્યું છે. ઇતિ ગઢડા મધ્યના 34મા વચનામૃતની રહસ્યાર્થ પ્રદીપિકા ટીકા સમાપ્ત.